તારીખ 1-8-1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 220 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 161.
પ્રશ્ન વચનામૃતમાંથી લીધો છે. નિર્વણમાંથી માર્ગ મળે એવું આપે ત્યાં કહ્યું છે, એમાં કેવી રીતે માર્ગ મળે છે અથવા એ વિષય ઉપર સ્પષ્ટીકરણ માંગ્યું છે. મૂંઝવણ એટલે માર્ગની મૂંઝવણ, મૂંઝવણ એટલે અહીંયા પ્રતિકૂળતાઓ ઊભી થઈ છે અને મૂંઝાય છે એમ નથી કહેવું. પોતાને સન્માર્ગ મળતો નથી, આત્મકલ્યાણ કરવું છે પણ એ દિશામાં કાંઈ પ્રગતિ થતી નથી, અને ચોખ્ખો માર્ગ મળતો નથી, અંદરથી સૂજ આવતી નથી કે કેવી રીતે મારે આત્મકલ્યાણ મારું થાય. સંબંધીની જે મૂંઝવણ, એ મૂંઝવણની અહીંયા વાત છે. એ મૂંઝવણ એમ સૂચવે છે કે માર્ગની ઘણી જરૂરત ઊભી થઈ છે, એ જરૂરિયાતને બતાવે છે. જરૂરિયાત પૂરતી, જરૂરિયાતની પૂર્તિ ન થાય ત્યારે મૂંઝવણ થાય, ટેન્શન થાય. મૂંઝવણને ટેન્શન કહે છે. કોઈ પણ જરૂરિયાતની તીવ્ર જરૂરત લાગે અને એ જરૂરતની પૂર્તિ ન થાય ત્યારે ટેન્શન આવ્યા વિના બહુ સ્વાભાવિક છે. મૂંઝવણ એમ બતાવે છે, માર્ગની મૂંઝવણ એમ બતાવે છે કે એને જરૂરત ઊભી થઈ છે, ઘણી જરૂરત લાગી છે. મૂંઝવણ નથી થતી એનો અર્થ કે હજી જરૂરત લાગી નથી. આ ઇન્ડિકેશન છે. અહીંયા તો ઉત્તર એમ આપ્યો છે કે યથાર્થ પ્રકારે મૂંઝવણ થાય. યથાર્થતાનું લક્ષણ એ છે કે મૂંઝવણ થતાં ઉદાસીનતા આવ્યા વગર રહેલી, જે આસક્તિના પરિણામ, રસના પરિણામ, વિભાવ રસના પરિણામ જીવને પોતાના સ્વરૂપ પ્રત્યે જવામાં અવરોધ કરે છે અથવા સન્માર્ગમાં અવરોધરૂપ છે, એ અવરોધ મટવાનું શરૂ થાય છે. એક બાજુ મૂંઝવણ ઊભી થાય છે તો બીજી બાજુ ઉદાસીનતા આવે છે, ક્યાંય રસ પડતો નથી. જે રસ લેતા તો એ રસ સુકાય છે, ફીકો પડે છે. ઉદયના કાર્યો, સંસારના કાર્યોનો રસ ફીકો પડે છે એટલે અવરોધ છે, એમાં ફેર પડ્યો. એની યથાર્થતાનું લક્ષણ છે. અને એવી યથાર્થ મૂંઝવણ થાય તો માર્ગ મળ્યા વગર રહે જ નહીં. હા, એ વાત લીધી છે 254માં. મુમુક્ષુતા શું છે? મુમુક્ષુતાનું લક્ષણ બાંધ્યું છે ત્યાં કે મુમુક્ષુતા એ છે કે મોહાશક્તિથી મૂંઝાય. મહાશક્તિમાં તો રસ આવે છે જગતના જીવોને. આ એક જીવ એવો છે કે એને ઉલટાની મૂંઝવણ થાય છે. યોગ્યતા ફેર છે, હજી કાંઈ જ્ઞાન દશા થઈ નથી પણ યોગ્યતામાં ફરક છે. જ્યાં રસ આવવાનો પ્રસંગ છે ત્યાં એને મૂંઝવણ થાય અને નિરસતા આવે છે, એ મુમુક્ષુતાનું લક્ષણ લીધું અથવા એ મુમુક્ષુતાનું સ્વરૂપ લીધું. ઠીક, મુમુક્ષુ એવો હોય. પૂરી શક્તિથી ગળું છોડાવવાની મહેનત કરે. ગળું દાબનાર પ્રત્યે જરા પણ સોફ્ટ કોર્નર રહે, એટલા જોરથી એને ધક્કો મારે કે એ ધક્કો મારતા એને શું થશે એનો વિકલ્પ એને ન હોય. નિર્દયતાથી લ્યો, બીજી રીતે કહી તો નિર્દયતાથી ધક્કો મારે, એમ જે દર્શન મૂળ છે એને ગવાચી દીધી છે. એ દર્શન ને ઉખાડવા માટે પૂરી શક્તિથી, પૂરી તાકાતથી, પૂરા ઉદ્યમથી પુરુષાર્થ કરે તો સંસાર પરિભ્રમણ, જન્મ મરણ છૂટે. બીજું બહુ સરસ વાત એમણે એ કરી છે, મૂંઝવણ વાળાને, યથાર્થ મૂંઝવણ વાળાને કેમ માર્ગ મળ્યા વિના ન રહે, કે મૂંઝવણમાં કોઈ ટકી જ ન શકે, એ એક અસહ્ય પરિસ્થિતિ છે. અને યથાર્થ મૂંઝવણમાં અસહ્ય પરિસ્થિતિ આવે છે. કેવી પરિસ્થિતિ આવે? અસહ્ય પરિસ્થિતિ આવે, સહન ન કરી શકે એવી પરિસ્થિતિ આવે. એ પણ યથાર્થ મૂંઝવણનું લક્ષણ છે. પછી ઉદાસીનતા કરવી નથી પડતી, સહજ છે. અને એવી અસહ્ય મૂંઝવણમાં કોઈ ટકી શકે નહીં. એ મૂંઝવણમાંથી બહાર આવે ત્યારે નિર્ધાર લઈને બહાર આવે. કેવો નિર્ધાર લઈને બહાર આવે? કે હવે અલ્પકાળમાં શીઘ્રપણે ત્વરાથી મારે પૂર્ણ શુદ્ધ થઈ જવું છે. કોઈ પણ ભોગે એ કામ મારે કરી લેવું છે. એ મૂંઝવણની રિઝલ્ટેડ પોઝિશન થઈ પછી, અને ત્યારે એ મૂંઝવણમાંથી બહાર નીકળે. પણ સરખાની વેદનામાં આવી ગયો હોય, અસહ્ય વેદનામાં આવ્યો હોય, એટલે નિર્ધાર લઈને બહાર નીકળે. પછી પોતાના નિર્ધારની દિશામાં એના ઇનિશિયેટિવ ચાલુ થયા વિના નિર્ય નહીં. એનું નામ પ્રયત્ન ને એનું નામ પુરુષાર્થ. એ ઇનિશિયેટિવ છે એનું નામ જ પ્રયત્ન ને એનું નામ. પછી સહજ છે, આગળની બધી ભૂમિકા પછી સહજ જ ઉત્પન્ન થાય છે. એક મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય ત્યાંથી. એટલે કે છે, મૂંઝાયેલો મૂંઝવણમાં ટકી જ ન શકે, એને વિકલ્પની ઝાળ માં અશાંતિ 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 ત્રાસી જાય, વિકલ્પની જાળથી ત્રાસી જાય. અને એ ત્રાસની છેલ્લી હદ શું, એની સીમા મર્યાદા છેલ્લી શું, કે હવે આ વિકલ્પની અશાંતિ મટે, નહીતર હું જીવી શકીશ નહીં. તો કે જેનો દ્રષ્ટાંત છે, વિકલ્પ કા ઇતના દુઃખ લગતા થા કે યા તો વિકલ્પ ફટ જાયગા યા દેહ छूट जाएगा, प्राण छूट जैसे लगे, एटली विकल्पनी अशांति लागे। ए पछी विकल्प कोना आधारे टकवाना, विकल्प निराधार थई जशे, उत्पन्न पछी नहीं थाय एने निर्विकल्प शुद्ध उपयोग ने सम्यक दर्शन नी दशा कहेवामां आवे छे, त्यां मोक्ष मार्ग ने प्राप्ति छे। मोक्ष मार्ग ने शुरुआत त्यांथी थाय छे। કુદરત એની સાથે બંધાયેલી છે। જે જીવ સંસાર માર્ગ મૂકવા માટે છેલ્લી હદે એની તૈયારી થઈ ગઈ કે પ્રાણ છૂટી જાય, છેલ્લી હદ થઈ ગઈ, કુદરત ત્યાં નમે છે, શું થાય છે, ત્યાં કુદરતને કરવટ બદલવી પડે છે। એમને શું થયું કે સત્પુરુષનો યોગ નહોતો, યોગ્યતા પાકી ગઈ હતી, સત્પુરુષનો યોગ નહોતો એટલે ગાડી આગળ ચાલતી નહોતી, અટકીને ઊભી હતી। હવે અટકેલી ગાડી ત્યાં પ્રાણ છૂટી જાય એવી દશા ઊભી થઈ, સોનગઢ પહોંચે એવી એક નિમિત્ત નૈમિતિક રૂપે કુદરતી વ્યવસ્થા ઊભી થઈ। એ દિવસોમાં આત્મધર્મ ફ્રી ઓફ ચાર્જ પ્રચાર માટે કેટલાક સરનામા મેળવીને મોકલવામાં આવેલા, એમાં એક નંબર એમનો હતો। નિઃશુલ્ક જે આવ્યું આત્મધર્મ, એમાંથી આટલું મોટું ફળ આવ્યું એમને, એમને પ્રેરણા થઈ કે મારે પ્રત્યક્ષ યોગમાં જવું જરૂરી છે। પ્રતિકૂળ પરિસ્થિતિઓની અવગણના કરીને ગયા, કેમ કે જરૂર જ લાગી હતી। જ્યાં પ્રાણ બચાવવા હોય ત્યાં પૈસાનો હિસાબ ને પ્રતિકૂળતાનો હિસાબ કોઈ ગણે છે, કોઈ નથી ગણતું, દેવું કરીને પણ ઉપચાર કરે છે માણસ, કરે છે કે નથી એવી વાત છે। જેને યથાર્થ મૂંઝવણ અંદરથી થાય કે આ વિકલ્પ એટલે ચાલતા વિકલ્પ, આ વિકલ્પ એટલે ચાલતા વિકલ્પ, હવે જોતા નથી, હવે જોતા જ નથી એમ લીધું છે, તે તેમાં ટકી જ શકે નહીં। નિર્વિકલ્પ થવું છે અને વિકલ્પ સહન થાય છે, ત્યાંથી નિર્વિકલ્પ થશે। ઈચ્છા શું છે? નિર્વિકલ્પ થવું છે, અને વિકલ્પ ચાલે છે એમાં કાંઈ એને વાંધો નથી, ત્યાંથી નિર્વિકલ્પ થશે। વિકલ્પથી ખસવાની આવી તૈયારી થાય છે એને વિકલ્પ મટે છે, નહીતર વિકલ્પ પીછો છોડે એવો નથી। એવી સહજ પરિસ્થિતિ હોય છે। વિકલ્પની અશાંતિ સહન ન થાય ત્યારે એનો રસ્તો એને ગોત્યા વગર રહે નહીં, એ માર્ગ એને મળ્યા વગર રહે નહીં। સંસારમાં તો મૂંઝાઈને મરે મરી જાય, કોઈ કામ ન થાય તો મૂંઝાઈને મરી પણ જાય, ઘણા જરૂરી જરૂરીને મરે છે, એનું સ્વજન છે સ્વર્ગવાસ થયો, અને એને કોઈ હિસાબે પાલવે એવું હોય નહીં, જુરીને મરી જાય છે કે ઓલો પાછો ન આવે, કાંઈ આવે આમાં એવું નથી. આમાં એને આત્માને મારી નાખ્યો છે, પણ આમાં આત્મા જીવતો થાય એવું છે, એવું છે. એટલે યથાર્થ પ્રયત્નમાં અથવા યથાર્થ સૂઝ આવી હોય, લાઈન યથાર્થ પકડાઈ ગઈ હોય, તો સફળતા નિશ્ચિત છે. સક્સેસ ઇઝ શ્યોર, સફળતા નિશ્ચિત છે, એવી આ માર્ગની સુંદરતા છે. આપણા તો સર્વાંગ સુંદર છે, પણ એનો માર્ગ પણ એવો જ સુંદર છે. એટલે એની ચર્ચા પણ સુંદર છે. જિસકી ચર્ચા ઇતની સુંદર, વો કિતના સુંદર હોગા, જિજ્ઞાસા ઉભી કરે છે. જ્ઞાન દશામાં, એ જ્ઞાન દશામાં છે, કેમ કે પછી એ વિકલ્પમાં હું પણ છૂટી ગયો હતો, એટલે હવે જે બાકી બચ્યા એ સહેજ આવીને જાય છે, સહેજે આવીને જાય છે, મારે એની સાથે સંબંધ રહ્યો નથી, એટલે મૂકી દીધી એની વાત. એમ મૂળ કપાઈ ગયું, પછી પાંદડાની ચિંતા કરવાની જરૂર નથી, એના જેવી વાત છે. સહજ નિર્વિકલ્પતા થાય છે, સહજ સ્વરૂપમાં સહજપણે રહેવાય છે, વિકલ્પની ચિંતા થી પછી એ વાત ગુલાટ ખાઈ ગઈ. એટલે ઘણાને એ વાત નથી સમજાતી. પદ્મચંદજીને પ્રશ્ન આવે છે કે આપ એમ કહો છો કે પરિણામને જુઓ, પણ સ્વરૂપને જુઓ કે પરિણામને જુઓ, આ પ્રશ્ન ઉભો કરે છે. એક તબક્કે પરિણામને જોવા પડે છે, એક તબક્કે પરિણામને જોવાનું બંધ કરવું પડે છે, બે વાત છે. અને બે વાત પોતપોતાના સ્થાનમાં, પોતપોતાના ક્રમમાં યથાર્થ જ છે. જે પરિણામને જોતો નથી, એકલો પરને જોવે છે, એકલા પરને જોવે છે, તો એની મર્યાદા તો તોડવી પડશે ને, કે એને તો બંધ કર, ત્યાંથી તો છૂટ એકવાર, પછી તારા માને તારામાં, પરિણામ તો તારા અસ્તિત્વમાં છે, તારા માને તારામાં તો આવ, એટલે બહારનું તો ડિસ્કનેક્શન થયું. એક વખત બહારનું કનેક્શન તો તોડવું પડે, પછી રમત અંદરની રહી, અંદરની રમત રહી, ત્યાં સ્વભાવ ને વિભાવ બે છે, એની પરખ કરવા માટે અવલોકનની પદ્ધતિ છે. પરખાયા પછી ગુલાટ ખાય છે. સ્વભાવ આવો મહિમાવંત નું ભાવ ભાષણ થયું, હવે કઈ જોવાનું રહેતું નથી, પણ એની શોધ કરવા માટે, એની પરખ આવવા માટે કોઈ પ્રક્રિયા છે કે નહીં? સ્વભાવ દેખાતો નથી, એની મૂંઝવણ થઈ છે કે રટણમાં ને ગોખણમાં સંતોષ માયનો છે? આ સવાલ છે. સ્વભાવને ઓળખવાની તીવ્ર જિજ્ઞાસા આવ્યા વિના એ સંબંધીનો કોઈ પ્રયત્ન ચાલે નહીં. આ તો થયું છે શું કે સ્વભાવને ઓળખ્યા વિના સ્વભાવ કેવો છે એનું સ્પષ્ટીકરણ બહુ મળી ગયું. અને પછી હું આવો છું એમ તું કર, કેમ કે એનું પરિણમન થાય છે ભાવ ભાષણ વાળાને. આણે કૃત્રિમતાથી શરૂ કર્યું, ચેડ્યો વિકલ્પે એ માર્ગે નથી પણ ઊંધ માર્ગે છે એવી વાત છે. ભાવ ભાષણ ની ભૂમિકાથી શરૂ થાય છે. એ પહેલા ખબર જ નથી, એ પહેલા એ અપરિણામી ની ખબર નથી. તો હું છું ક્યાંથી વાત આવી? એવો પ્રસંગ દેવકરણજી માટે બન્યો હતો, કૃપાળુ દેવ ના અનુયાયી માં. સુકાનીજી કહે છે હું એમને આવા નહોતા મળ્યા, તેવા નહોતા, એવું કઈ નથી. દેવકરણજી થોડા એ પ્રકારમાં આવ્યા હતા, પોતે વ્યાખ્યાન કરતા હતા અને હું પરમાત્મા છું, હું આવો છું, હું આવો છું, આવો છું એમ બહુ લેતા હતા. સાંભળનારાઓને એમ લાગતું હતું કે આ કાંઈ યથાર્થ રીતે આવતું નથી, ભલે વાતમાંની વાત કરે છે પણ કંઈ યથાર્થ પ્રકારે આવતું નથી. એટલે કેવો મધ્યસ્થાથી ઉત્તર આપ્યો છે કે બરાબર છે, સ્વરૂપે તો બધા આત્મા પરમાત્મા છે અને તેથી કોઈ પોતાને પરમાત્મા માને તો એમાં કાંઈ અનુચિત તો વાત નથી. પણ બસ અહીંથી વાત ખુલાસો કર્યો કે જ્યાં સુધી એવી દશા પ્રગટ ન થાય ત્યાં સુધી તે વિષયમાં જિજ્ઞાસામાં રહેવું તે યોગ્ય છે. જિજ્ઞાસા એનો આવ્યો હોય અને હું માની લઉં કે હું છું પરમાત્મા, હું પરમાત્મા, હું પરમાત્મા, અને પાછો દીનતા કરતો હોય, ખાવામાં પીવાની બધી જે વૃત્તિ જાતિ હોય બધી દીન વૃત્તિ હોય, ત્યાં પરમાત્મા ભૂલાઈ જતો હોય પાછો, ત્યાં હું પરમાત્મા છું ક્યાંય પડ્યું રહેતું હોય, અને દીનહીન થઈને હૃદયમાં ચાલતો હોય. દશા તો છે નહીં, તો એ વાતને સુસંગતતા રહેતી નથી. આ તો બહુ સરસ લાઈન દોરી આપે છે. જેને યથાર્થ મૂંઝવણ અંદરથી થાય કે આ વિકલ્પ હવે જોતા જ નથી, તો તેમાં ટકી જ શકે નહીં. અને ન ટકી શકે ત્યારે એને પોતા તરફ તેની પરિણતિ વેળા વગર રહે, બહુ સ્વાભાવિક છે. કેમ કે વિકલ્પની અશાંતિ એ વિકલ્પને સંબંધ બહાર સાથે છે, બીજા ઉદય સાથે છે. વિકલ્પ તો ઉદય અનુસાર છે, એટલે ક્યાંથી છૂટવું છે એટલે બહારથી છૂટવું છે. બે જ પદાર્થ છે, એક બહાર બહારના બાહ્ય પદાર્થો ને એક અંદર પોતે, ક્યાં જશે કે અંદર વિડા વગર રહેશે નહીં. એમ છે તો એમ કેમ થશે, કેવી રીતે થશે કે એ શાંતિ આત્મ શાંતિ કેમ પ્રગટ થાય એના જ પાયા ગોતવામાં પડ્યો છે. કેવી રીતે મને આત્મ શાંતિ થાય એની શોધમાં એ પડ્યો છે, એટલે એ શોધી કાઢશે ગમે તેમ કરીને. એટલે એમાંથી સૂજ આવે છે, એ પ્રકારની સૂજ આવે છે કે આ ઉપાય તો અજાણ્યો છે, અશાંતિનો રોગ લાગુ પડ્યો છે, અને એનો ઈલાજ અજાણ્યો છે, મને ખબર નથી મારે શું કરવું, ત્યારે એને સૂઝ આવે છે. ઓછામાં ઓછી બુદ્ધિવાળાને આ સૂઝ આવે છે કે આનો ઈલાજ જેને જાણ્યો હોય, આવા ઈલાજનો જેને અનુભવ હોય, અનુભવ જ્ઞાન હોય, એની પાસે મારે જવું. પછી ગમે ત્યાં હોય, આપણે તો એ વિષયમાં સુગાનીજી સાથે બહુ ચર્ચા થઈ નથી કે એમને વિકલ્પ એ જાતનો આવ્યો હતો કે નહોતો આવ્યો. પણ માત્ર આત્મધર્મના કોઈ એક વચન ઉપરથી એમણે સત્પુરુષના સાનિધ્યમાં પહોંચવાનો પરિશ્રમ કર્યો પ્રતિકૂળતાઓ વચ્ચે, એ એમ બતાવે છે કે એમને એ પ્રકારનો ભાવ આવી ગયો હોવો જોઈએ. એટલે નિર્ણય લેતા વાર લાગી. કોઈ નિર્ણય જલ્દી કેમ લેવાય છે અને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ કેમ લેવાય છે કે એ અંગેનું થોડુંક અંદરની અંદર ચાલ્યું હોય અને સામે એ વાત ઊભી થાય એટલે તરત જ એનો નિર્ણય લેવાય જાય. મોટાભાગે તો અંદરથી સૂઝ આવે છે કે જેને આ ઉપાયની ખબર હોય, એ સિવાય આમાં બીજો કાંઈ રસ્તો દેખાતો નથી. અને હું મારી મેળે હાલવા જઈશ તો ઊંધે રસ્તે ચાલીને દૂર ચાલ્યો જઈશ તો એ જોખમ પોતે ખેડવા તૈયાર, દૂર જવા તૈયાર નથી. એટલી સૂઝ આવી જાય છે. જેમ કોઈ ઓછી બુદ્ધિવાળા ગમાર માણસને પણ દરદ થાય ત્યારે ડૉક્ટર પાસે જવાની ઈચ્છા કે સૂઝ આપોઆપ આવે છે, ઓછી બુદ્ધિવાળા જે ભૂલ નથી કરતા એવી ભૂલ ઘણી વાર વધુ બુદ્ધિવાળા કરે છે. વધુ બુદ્ધિવાળા શું દાપણ કરે, દોઢ દાપણ જેને કહેવાય, કે આપણને માથું દુખે છે ને તો માથાના દુખાવા ઉપર પુસ્તક આપણે મળે છે એનો જરા અભ્યાસ કરી લઈએ કે કયા કયા કારણથી માથાના દુખાવા થાય, કઈ કઈ જાતના માથાના દુખાવા થાય, અને એ પુસ્તકની અંદર એનો ઈલાજ લખ્યો હોય એ આપણે પ્રયોગ કરી જોઈએ. હમણાં કાંઈ આપણે ડાક્ટરને પૈસા દેવાની જરૂર નથી. એ માણસ બુદ્ધિવાળો નથી પણ મૂર્ખ છે. શું છે? મૂર્ખ માણસ છે. ભલે કોઈ બીજી મૂર્ખામી એવી પણ કરતા હોય છે કે આપણે ડૉક્ટર પાસે જવાની કાંઈ જરૂર નથી, મેડિકલ સ્ટોરમાં માથાના દુખાવાની ઘણી દવા મળે છે, એમાંથી કોઈ એક દવા આપણે પસંદ કરીએ, કોઈ માથાના દુખાવાની મને દવા તો દઈ દે, એ પણ ભૂલ છે. સાચો ઉપાય એ છે કે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન પ્રમાણે ચાલો, ડૉક્ટરની આજ્ઞામાં ઉપાય કરવો, આજ્ઞાંકિત થઈને ઉપાય કરવો. કેમ કે એક ઉપાયમાં ઘણી વાતો હોય છે, દવા લેવી ને બીજું શું ન લેવું, દવા ક્યારે લેવી અને ક્યારે ન લેવી, કેટલી લેવી, આ બધી એમાં ઘણી વાતો હોય છે. ટેકનિકલ વિષય છે, એમાં પોતે કરેલું ડાપણ કામ આવે નહીં. અરે હું શું કહું, એ ચામડી છોલાઈ ગઈ હતી, ઘરમાં સફરા માસીની ટ્યુબ હતી, જેમ કે આપણે હાથે દાપણ કરી લ્યો થઈ ગયું લાંબુ એમાંથી, પછી બીજા કારણસર કોઈ ડૉક્ટર પાસે જવાનું થયેલું, ત્યારે ખ્યાલ આવી ગયો હશે તો આ લાંબુ થયું છે, લાવીને પૂછી લઈ. ડૉક્ટર કીધું આ જરાક છોલાઈ ગયું છે, એમાંથી આ સોફ્રામાઇસિન લગાડ્યું પણ આ મટતું નથી. સોફ્રામાઇસિન ન લગાડાય ભાઈ, એમાં સોફ્રેક્સ લગાડાય. ઠીક છે, એક નાની એવી બાબત હતી, એક સામાન્ય બાબત હતી. ઉલટો ઈલાજ કરે તો ઉલટાનો લાંબો થઈ જાય. સોફ્રેક્સ લગાડ્યું, મોટી મોટું જા. કેમ કે એ વિષયના એ તજજ્ઞ છે, એ વિષયના એ તજજ્ઞ છે. એમાં આપણને એમ લાગે કે આપણે થોડું જાણીએ છીએ માટે લાવો આપણે સોફરા મેસિન લગાડી દઈએ. સ્થૂળ સ્થૂળ ઉપાયોમાં પણ આવી વાત છે, ત્યારે આ તો સંસારના તમામ દુઃખો જન્મ મરણથી માંડીને ટેન્શનના તમામ દુઃખો મટાડવા છે. એના માટે તો બીજો ઉપાય શોધવો, બીજી રીતે વિચારવું, એ સમજણ વગરની વાત છે, અણસમજણવાળી વાત છે. એટલે વચ્ચે આ સત્પુરુષના પ્રત્યક્ષ યોગનું પ્રકરણ આવ્યા વગર રહેતું, મુમુક્ષુની ભૂમિકામાં એ પ્રકરણ આવ્યા વિના રહેતું નથી. આયા એ ચર્ચા નથી કરી બહેનશ્રી. બહેનશ્રી એમ કીધું છે કે એની પરિણતિ પોતા તરફ ગયા વગર રહે જ નહીં, પણ એ પોતા અંતર્મમાં પરિણતિ વળે એ કઈ એમને મળે. કેમ કે એ પ્રત્યક્ષ પરિણમન જોવાનો વિષય છે. અંતર પરિણતિ વાળવાની સમજ પ્રત્યક્ષ પરિણમન જોયા વગર આવે. એટલે એમાંથી કોઈ પુસ્તક વાંચીને કામ કરી લઈએ એવું બધો એ વાત એમણે એમને એટલા માટે ગુપ્ત રાખી કે એમાં પગ નીચેલો આવે, અને એમાં ઉપાધિ વધે છે, પોતાને સમય દેવો પડે છે, પોતાની સાધનાનો સમય એમાં દેવો પડે છે. એટલે પરિસ્થિતિ જોઈને, પોતાની પરિસ્થિતિ જોઈને એ વાત. તેમ છતાં એમનું જીવન પરિણમન ખુલ્લું હતું એ વિશે. એમણે એમણે શું કર્યું કે એમણે કરાચી છોડીને ગુરુદેવ સ્થિર થયા ત્યારે પોતાનું ઘર છોડીને, ભાઈઓનું ઘર છોડીને સોનગઢમાં નિવાસ કરી લીધો. એ પ્રત્યક્ષ યુગમાં રહ્યા કે ન રહ્યા, પાછું એવું પણ નહોતું કે ગુરુદેવ વિહાર કરે ત્યારે આપણે આરામ કરી લ્યો, ઘણા દિવસ આપણે સાનિધ્યમાં સત્સંગમાં રહ્યા છે, હવે થોડોક રેસ્ટ લઈ લ્યો. ગુરુદેવનો જ્યાં વિહાર હોય ત્યાં પણ પોતે પાછા પ્રત્યક્ષ યુગમાં જ રહેતા હતા. તો એમનું જે પરિણમન ને એમનું જીવન હતું એ ખુલ્લું હતું. સમજદાર હોય તો બધું સમજી લે, બધી વાત કહેવાની જરૂર ન હોય. કઈ કૃપાળુદેવ શ્વેતાંબર હતા કે દિગંબરી કહેવાની જરૂર ન હોય, એ ક્યાં જતા હતા? બીજા ભોયવાડાના દિગંબર મંદિરમાં જતા હતા. તો એમની જ્યાં પેટી હતી ત્યાંથી બીજા ભોયવાડામાં જાય તો વચ્ચે ગોડીજીનું દેરાસર આવતું હતું. પીતાંબર મોટું, બહુ મોટું દેરાસર છે રોડ ઉપર. થોડું તો ભોયવાડામાં તો ગલીઓમાંથી ને જવું પડે, ગલીમાંથી ને ગલીમાં જાય ત્યારે થાય. અને આ રોડ ઉપર સામે આવે વચ્ચે, ત્યાં કેમ નહોતા જતા ને ત્યાં જતા હતા. મોક્ષને મત મતના મંડન ખંડનમાં ન નાખે, પણ એ પોતે શું કરતા હતા, એમનું જીવન જોવે, પરિણામ જોવે, તો વાત ખુલ્લી હતી. મુનિ દશાની ભાવના ભાવી, નગ્ન ભાવ, મુંડ ભાવ સહ સ્નાનતા દંત ધોવન આદિ પરમ પ્રસિદ્ધ જુઓ. 28 મૂળ ગુણ પ્રસિદ્ધ છે શાસ્ત્રમાં એમ કે છે મુનિઓના. એમાં મૂળ ગુણમાં એક નગ્નપણું છે, એ મૂળ ગુણમાં આવે છે. નહીતર તો કોમ્પ્રોમાઇઝ કરી લઈએ સ્વતંબર સાથે કે ભાઈ તમે બે કપડાં પહેરો છો, એક ઉતારી નાખો, અમે એક પહેરી લઈએ, આપણે ઝઘડો નહીં, બધા એક સરખા, બે બે સંપ્રદાય ચાલે નહીં. કોમ્પ્રોમાઇઝ કરવું હોય તો થાય ને કે ભાઈ ઝઘડો જ નહીં. મૂળ ગુણમાં કાંઈ આઘું પાછું ચાલે. એટલે જ્ઞાની સ્વયં બોધ સ્વરૂપ છે. કહેવાનું તાત્પર્ય શું છે કે જ્ઞાનીની વાણી તો બોધ છે જ, તો બોધ છે, પણ એમનું પરિણમન, એમનું વ્યક્તિત્વ એ પોતે બોધ સ્વરૂપ છે. સમજદારે સમજી લેવું જોઈએ. એટલે એમાંથી આત્માને ઓળખાણ સુધી પહોંચ્યા વગર રિયજની અને ઓળખાણ થાય તો પોતાના સ્વરૂપનું આશ્રય, શરણ એટલે આશ્રય લીધા વગર રિયજની અને એ રીતે મોક્ષ માર્ગને પામ્યા વગર રિયજની. મૂંઝવણમાંથી મોક્ષ માર્ગ સુધીની વાત એમણે આખી લિંક જોડી લીધી. પ્રશ્નમાં ઉઠાવ્યો છે આપણે ડાયરીમાં કે ભાઈ ઘણા આગમોમાં અને ઘણા જ્ઞાનીઓના વચનમાં સત્પુરુષની મુખ્યતા વાળી વાત નથી હોતી અથવા અલ્પ માત્રામાં હોય છે, એનું શું કારણ? કૃપાળુદેવે એ વિષય જેટલો ઉપસાવ્યો છે એટલો બીજા જ્ઞાનીઓએ અથવા પૌરાણિક આગમોમાં, જૂના શાસ્ત્રોમાં જોવામાં આવતું નથી. તો એનું શું કારણ હોઈ શકે? આ પ્રશ્ન ઉઠાયો. એક તો જે ગમારમાં ગમાર માણસને ખબર પડે કે ડાક્ટર પાસે જવું જોઈએ. આત્મકલ્યાણ કરવાવાળા જીવને આવી વાત પણ સમજાવવી પડે, એ વાત કદાચ શાસ્ત્ર કરતા એ એક્સપેક્ટ નહીં કરી પડે. અથવા એ જમાનામાં, એમના જમાનામાં 1000-2000 વર્ષ પહેલાં એવી અયોગ્યતાવાળા જીવો નહીં હોય કદાચ કે એને એ વાત કરવી પડે. તેથી તો લોકો પાછળ ફરતા હતા, જ્ઞાનીઓની પાછળ ફરતા હતા. ઊંઘમાં જાય મુનિઓનો સત્સંગ કરવા માટે ગિરી કંદરા પર્વતો ડુંગરાઓ ખૂંદે એવી ગરજવાળા હતા. એવી કદાચ જરૂર ન દેખાણી હોય, એક કારણ એ સંભવિત કારણ છે. બીજું સંભવિત કારણ એ છે કે સત્પુરુષને ઉઠીને એમ કહેવું પડે કે તું સત્પુરુષના પ્રત્યક્ષ સાનિધ્યમાં રહે તો તારું કલ્યાણ થશે, એ વાત એને પોતાને પોતાના મોઢેથી કરવી ઉચિત લાગતી નથી. એવું ન પણ કે અને કે તો આ જે અવળું નહીં લે એની ખાતરી શું, અવળું જ લેશે એની શું ખાતરી. જો કૃપાળુદેવ ઉપર આરોપ આવ્યો હતો, આવી વાતો એમણે અવારનવાર કરેલી એટલે એ આરોપ કરતા હતા વિરોધીઓ, કારણ કે આમાં બધા તો અનુકૂળ સમાજમાં હોય જ નહીં અને એમાં જ્ઞાનીઓનો વિરોધ તો થવાનો ને થવાનો જ, કેમ કે એને તો મળતી પણ આવવાની નથી, ઓલા લોકો સાથે મેળ ખાવાનો જ નથી. જો પૂજાવા માટે આવી વાતો કરે છે, પોતાને પૂજાવું છે માટે આવી વાત કરે છે, એમ આવક કરતા થવાનું જ. એટલે પણ એ વાત ઓછી કરે કે ન કરે એ સંભવિત છે, એને નિષ્કારણ કરવું એમનું સાહસ છે, એ એમનું પરાક્રમ છે, એ નિંદા પ્રશંસાને ગણતા નથી. લોકોનું જાણે હું મારો સ્વાર્થ સાધી લઉં, કેમ કે આવી તક ફરી ફરીને લૌકિક સ્વાર્થમાં પણ લોકોની ટીકા ટિપ્પણીની દરકાર નથી કરતા. કેમ કે ભાઈ આ વેપારની અંદર આ ધંધાની અંદર પાપ થાય છે, કાંઈ વિચાર નથી કરતા. લોકો એમ કહે છે તમે આવો શું કરવા, પાપનો ધંધો કરો. એ ભલે લોકો કે અમને 5 લાખ મળે છે, આમાં હિંસા થાય છે, ન કરે બધી વાત સાચી, પણ હવે અમારે તો અહીંયા અત્યારે
નફો
દેખાય છે, અવગણે છે કે નથી. આપણા શાસ્ત્રમાં શ્રાવકોએ અમુક પ્રકારનો વ્યવસાય ન કરવો એવી મર્યાદા બાંધી છે. પહેલાં તો આવા ઇન્ડસ્ટ્રી નહોતા એટલે એ વાત નહોતી, પણ સામાન્ય જે ઉદ્યોગ હતા જ્યાં તેમ કે તેલ ઘાણીનો સાબુનો મુસલમાન લોકો જ કરતા, વાણિયા નહોતા કરતા, હવે જુદી વાત છે, જમાનામાં કરતા જ. ડોક્ટર થવું હોય તો જીવતા પ્રાણીઓને સંઘની પંચેન્દ્રિયોને ચીરવા પડે, સુંઘાડે છે નથી સુંઘાડતા, ક્લોરોફોર્મ આપે. આને તો બહુ એને વેદના બહુ પીડા દેખાય એવી થાય. એને જીવને પોતાને પૂછે કે તને રોગ ન હોય, રોગીને તો ઓપરેશન સુંઘાડીને કરવું પડે, પણ તને રોગ ન હોય અને ખાલી ટેસ્ટ ખાતર તારા હાથ પગ બાંધીને ક્લોરોફોર્મ સુંઘાડીને ચીરે તો હે તું રજા આપે કે નહીં આપે? હે તૈયાર થાય? રોગીવાળા પણ ઓપરેશનથી બીએ છે તો નિરોગી તો કેવી રીતે કરાવે? એની ઈચ્છા જાણ્યા વિના બળાત્કારથી એને પકડીને બાંધીને ઉંઘાડીને પછી માંડે ચીરવા, અને ચીરતા ચીરતા મોટા ભાગે તો મરી જ જતા હશે. અને એને ખબર છે કે આ મરી જ જાય છે, તો પણ ઓવરટેક કરીને એ વાતને સમજ્યા છતાં ઓવરટેક કરીને કરે છે. શા માટે? લોકોનું કલ્યાણ કરવા માટે. એવા કોક હોય છે, એવા સાવ કોક એવા હોય છે, પણ મોટા ભાગે તો પેટ ભરવા માટે. આજે તો પરિસ્થિતિ ઘણી બગડેલી છે, એ આખી કોમ્યુનિટીની પરિસ્થિતિ બહુ બગડેલી છે. આજે થોડું અધૂરું રહેશે, કાલ નહીં.
Thank you.